आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार्य ऊपर डॉक्टर हरिभाईना प्रवचनों श्लोक 42 47 અને 44 ઉપર પ્રવચન।
આરતકન સંખા છે એનો હવે જ્ઞાન અધિકાર ચાલુ થાય છે। અત્યાર સુધી આપણે દર્શન અધિકારની વાત કરી, હવે જ્ઞાન અધિકાર કેમ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે, એ ત્રણે રૂપ મોક્ષ માર્ગ છે, ત્રણેથી અભિન્ન મોક્ષ માર્ગ છે અને એ મોક્ષ માર્ગ આત્માથી અભિન્ન છે। મોક્ષ માર્ગ આત્મામાં છે, આત્માની બહાર નથી। તો એમાં સમ્યક દર્શનના સ્વરૂપની વાત કરી કે દર્શન સમ્યક થાય તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક એટલે સાચા યથાર્થ કહેવાય। તો સમ્યક દર્શનનો અધિકાર પૂરો થતા હવે આચાર્ય દેવ જ્ઞાન શરૂઆત કરે છે અને એની અંદર કહે છે અન્યૂનમ અતિરિક્તમ યથા તથ્યમ વિના ચ વિપરીતાત નિસંદેહ વેદ યદ આહુહ તજ્ઞ આગમિન। આનો અર્થ કહે છે કે જે વસ્તુ સ્વરૂપને ન્યૂનતા રહિત, અધિકતા રહિત, વિપરીતતા રહિત અને સંદેહ રહિત જેમ છે તેમ જાણે છે તેને આગમ ધરો એટલે કે ગણધરો અને સુત કેવડીઓ સમ્યક જ્ઞાન કહે છે। આ સમ્યક જ્ઞાનની વ્યાખ્યા આપી કે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું, કેવું છે ભગવાને કહ્યું તેવું, ભગવાને જોયું તેવું, ભગવાને અનુભવ્યું તેવું। પછી શું કહ્યું એમાં જ્ઞાનના અંદર ત્રણ દોષ આવે, એ ત્રણ દોષ ચડવા માટે કહ્યું કે ભગવાને કહ્યું છે એથી વધારે નહીં, ભગવાને કહ્યું છે એથી ઓછું નહીં અને ભગવાને કહ્યું છે એથી વિરુદ્ધ નહીં। આ ત્રણ દોષ રહિત જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે। ત્રણ દોષ રહિત જ્ઞાન સમ્યક જ્ઞાન એને કહેવામાં આવ્યું છે એટલે કે ટૂંકમાં વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ જાણવું, પણ જાણવું નો અર્થ શું? જાણવું એટલે આ પુસ્તકમાંથી જાણી લેવું એ તો જાણવું વ્યવહારથી છે, ખરું જાણવું નથી, ખરું જાણવું તો અનુભવથી છે। વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ ભગવાને કહ્યું છે તેમ અનુભવ દ્વારા પોતે જાણે ત્યારે એનું જ્ઞાન સમ્યક થાય, એની પહેલા એનું જ્ઞાન સમ્યક થતું નથી। એ સિવાય પરોક્ષ નવપૂર્વનું જ્ઞાનને પણ ભગવાને અજ્ઞાન કહ્યું છે। નવપૂર્વની કોઈ આપણે કલ્પના ન કરી શકીએ, આપણે તો મતે એથી અલ્પ છે કે એની જ્ઞાન તો ની વાત જવા દેવો, પણ એ નવપુરુની કલ્પના નહીં, એમાંથી અબજોના અબજો શ્લોકો એની અંદર આવી જાય છે। એટલા અબજો શ્લોકો કંઠસ્થ હોય તો પણ એને અજ્ઞાનમાં ભગવાને નહીં ખુશે એમ કે જ્ઞાનનું કામ શું છે? જ્ઞાનનું કામ જાણવું, તો જ્ઞાન શું ને જાણે? જ્ઞાન જો પોતાને જાણે અને પરને પણ જાણે, સ્વપર પ્રકાશિત જ્ઞાનની વ્યાખ્યા છે। તો સ્વ અને પરને બેને જાણે તો જ્ઞાન, માત્ર પરલક્ષી જ્ઞાન પરને જ જાણે તો એ જ્ઞાન ખોટું છે, એ જ્ઞાનને ભગવાને સાચું કહ્યું નથી। એટલા માટે અહીંયા જાણવાનો અર્થ અનુભવ, જાણવું એટલે અનુભવવું, આ વાત શ્રીમદજી બહુ કરી છે. જે સ્વરૂપ સમજ્યા વિના સમજવું એટલે આ ગ્રંથથી સમજવું ના, સમજવું એટલે જેમ છે તેમ અનુભવવું, જેમ છે તેમ એનું જ્ઞાન, જેમ છે તેમ જ્ઞાન કરવું એટલે આત્મા જેવો છે તેવો જાણો, તો એ આત્માને સમજો કહેવાય. એટલે શું સમજો? એ કઈ સમજો માટે કે હું જે સ્વરૂપ સમજ્યા વિના ભાઈનું દુઃખ, તો સ્વરૂપને સમજવું, સમજવું એટલે સાંભળી લઈ અને બધું નિર્ધારિત રાખવું, એને સમજણ કહેતા નથી. પણ સમજવું એટલે અનુભવ, જેમ છે તેમ અનુભવ. અનુભવ કોનો? પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એને જ્ઞાન. બાકીનું જે જ્ઞાન છે એ તો વ્યવહારથી જ્ઞાન છે, સાચું જ્ઞાન. એટલે જયારે કેવળ જ્ઞાનની વ્યાખ્યા કરી ત્યારે કહ્યું કેવળ નહીં, જે સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન દેહ છતાં નિર્વાણ, પોતાના સ્વરૂપનું અખંડ જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ. જગતના જ્ઞાનને ત્યાં રાખ્યું નથી. જગતનું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે તો વ્યવહારથી છે. એટલે કે આવું જ્ઞાન એને જેને હોય એને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને સંશય રહીત, પણ અનુભવ થાય તો સંશય રહે નહીં. જેને અનુભવ થયો છે એને સંશય નહીં, જેને આત્માનો અનુભવ નહીં. પણ કે હશે કે આ બધી વાતો તો કરી છે, આત્મા આત્મા પણ આવ્યા, કઈ દેખાતું તો નથી. આટલા બધા વખત મહેનત કરીએ છીએ પણ કઈ દેખાતું કરતું તો નથી. પણ સાચી વાત છે કે કેમ તો સંદેહ થાય, પણ જેને અનુભવ્યું છે એને સંદેહ ન થાય. કોઈ દિવસ એને સંદેહ ન થાય. જેમ કે એક માણસ હોય એને ભૂત જોયું હોય, એક માણસ પછી એને ભૂત ન હોય એની હજાર દલીલ કરે, તો પેલો જેને જોયું છે અને એની વાત કરી છે એની હજાર દલીલો સાંભળે, પણ એને જરાય એને વજન ના આપે કે ભાઈ મેં જોયું છે એ પ્રત્યક્ષ છે, તું રહેવા દે, લાખ વાત કર, તો હું એ માનવાનો નથી. મેં જોયું છે, મેં આત્માનો અનુભવ કર્યો છે અને આત્મામાં આવું સુખ છે, તું લાખ દલીલ કરે કે આત્મા નથી, તો એ મારે ગળે હવે કોઈ વાત ઉતરવાની નથી, કોઈ હિસાબે નથી. ચોર ઘરમાં આવ્યો હોય, આપણા ઘરમાંથી ચોરી કરી ને લઈ ગયો હોય, ભલે આપણો સાવ હગો જ હોય પાછો લઈ ગયો હોય, પછી આપણે વાત કરીએ બીજા કે ના ના એ તો બહુ સારો માણસ છે, આમ તું લાખ વાત કહ્યું, મારી પેટીમાં લઈ ગયું, મેં જોયું છે ને તું ગમે એમ કે, તો એને જેને જોયું છે એના મનમાં તો એ નક્કી છે. તમે હજાર માણસો કહેવા આવે તો એ ફરે નહીં. તો અહીંયા પણ સમ્યક જ્ઞાનનો અર્થ થાય છે પોતાનો જગતના પદાર્થો જેમ છે તેમ જોવા, જળને જળ રૂપે જોવા, આત્માને આત્મા રૂપે જોવું, પરને પર રૂપે જોવું, સ્વને સ્વરૂપે જોવું, તો જેમ છે તેમ જોવું, પરની ક્રિયા આત્મા ન કરી શકે એમ જોવું, અને સ્વની જ ક્રિયા કરી શકે, બીજા કોઈનું કામ કરી શકે એવું છે નહીં. એ યથાર્થ જ્ઞાન, આવું યથાર્થ જ્ઞાન થાય તો એને જગત આખા જગત પ્રત્યે એની ઉદાસીનતા એવા વિના રહે નહી. કેમ કે પછી કઈ કરી શકાતું નથી, કઈ એમાંથી લાભ નથી. લાભ ન હોય તો કોણ કામ કરે?
કોઈ ના કરે,
કઈ કામ ન કરે. તો યથાર્થ જ્ઞાન એને સમ્ય જ્ઞાન કહેવામાં આવ્યું છે, એની આ વ્યાખ્યા કરી. એટલે અહીંયા થોડી વિશેષ વાત અહીંયા પણ પાછી કરી છે કે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જે જાણે છે તે ભાવશુદ્ધ રૂપ જ્ઞાન છે. ભાવશુદ્ધ એટલે આપણો જે આત્મા, એ જ્ઞાન અંતર્મુખ જે થાય એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. અને આ પુસ્તકમાં છે એને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. આ છે પુસ્તક જે છે આપણા અનુયોગ છે એને દ્રવ્યશુદ્ધ કહેવામાં આવે છે. અને આત્માનું પોતાનું જે જ્ઞાન છે એને ભાવશુદ્ધ જ્ઞાન, એમાં સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન ને મિથ્યા ભાવશુ, મિથ્યા ભાવશુ બધા અજ્ઞાનીને પણ હોય, પણ અહીંયા સમ્યક ભાવશુદ્ધની. ભાવશુદ્ધ એટલે જે જ્ઞાન અંતર્મુખ થઈને સ્વરૂપનો અનુભવ કરે છે એને ભાવશુદ્ધ જ્ઞાન ભગવાને કહ્યું છે. અને પુસ્તકમાં જે વિસ્તારથી વર્ણન કરવાનું છે આપણે બધાને એને દ્રવ્યશુદ્ધ કહીએ છીએ. કે આમ દ્રવ્યશુદ્ધ શા માટે? કે આના નિમિત્તે આ જ્ઞાન આવે, એટલે નિમિત્ત માત્ર, કરતાપણે નહીં, કરતાપણે નહીં, તો નિમિત્ત માત્ર આવે. તો એ વાત કરી, યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જે જાણે તે ભાવશુદ્ધ જ્ઞાન છે. કારણ કે એવા રૂપવાળા જ્ઞાનને જ કેવળ જ્ઞાનની માફક જીવાદી સમસ્ત પદાર્થના સ્વરૂપને સમસ્ત વિશ્વસ્તરી પ્રકાશનું સામર્થ્ય છે. હવે આ એક થોડીક વિશેષ વાત કહી છે, તો એટલા માટે કહી છે કે જ્ઞાનીનું જ્ઞાન અને કેવળ જ્ઞાનીને જ્ઞાનમાં કોઈ ફરક નથી, પ્રત્યક્ષ પરોક્ષનો જ ફરક છે, સ્થૂળ સૂક્ષ્મનો જ ફરક છે, પણ યથાર્થતામાં કોઈ ફરક નથી. હું આત્મમીમાંસાની અંદર પણ સમંત ભદ્રાચાર્ય આત્મમીમાંસા રચી છે, એમાં એમને કહ્યું છે. તો ભૂત ભવિષ્યને વર્તમાન જ્ઞાની જાણે છે, જેમ કેવડી ભગવાન ભૂત ભવિષ્યને વર્તમાન જાણે છે, એમ જ્ઞાની પણ ભૂત ભવિષ્યને વર્તમાન જાણે છે. પણ જ્ઞાની ભૂત ભવિષ્યને વર્ષ જેટલું સ્થૂળ રૂપે જાણે છે, કોઈક વખતે કહી દે, કોઈક વખતે જાણી જાય, એના જ્ઞાનની અંદર સહજ વાત આવે છે. કસામાં માણસ બેઠો હોય તો એનો ખ્યાલ આવે આનું આ થવાનું છે, એ ઈચ્છા બીજા કઈ કરે નહીં, એવા જ્ઞાનની જેવું સામર્થ્ય હોય છે. એને કોઈ ઈચ્છા નથી કે આનું હું થાય એવી, પણ છતાં કોઈ વખતે કોઈ જીવ સામો આવે તો જ્ઞાનીના જ્ઞાનમાં આવી જાય કે આનું આયુષ્ય એટલું છે, આટલું આ છે, મારે એક ભાઈ છે, સામે સાથે બેસીએ છીએ, એના મગજમાં એવી વાતો બહુ આવી જાય. બેઠા એક વખત બેઠા હતા હોસ્પિટલની અંદર, હોસ્પિટલ દાખલ થયા ટાઈફોઇડ થયેલો, ડોક્ટર એને એક માણસને સમજાવતા હતા કે તું કઈ ચિંતા કરતો નહીં, કઈ વાંધો આવશે નહીં. આ હસતા હતા કે મને ખબર છે આ ત્રીજે દિવસે મરી જવાનું છે, ત્રીજે દિવસે મરી ગયો. તો એ તો કેટલી બધી વાતો આવે, બધી વાતો આવે એવું પણ નહીં. એને કૃપાળુદેવના જીવનની અંદર જોઈએ તો આવી અનેક વાતો એમના જ્ઞાનમાં આવી ગઈ છે. તમારા મનનો વિચાર પણ જાણી જાય, પણ સર્વથા જાણી જાય, દરેક વખતે જાણે એવું મને પર્યું જ્ઞાન હતું નહીં. એ તો મને પ્રયોગ જ્ઞાન હોય એ તો છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે મુનિરાજને જ થાય છે, પણ આવું આવો ભાવ એમને નમનનો ભાવનો પણ ખ્યાલ આવી જાય, શું વિચારે છે પણ ખ્યાલ આવી જાય. તો આ શ્રીમદજીના જીવનમાં આવા કેટલા બધા પ્રસંગો છે. તો એ ભૂતનું જાણી શકે, ભવિષ્યનું જાણી શકે, પોતાનો પૂર્વ ભવ પણ જાણી શકે. અને કૃપાળુદેવ ઠેકાણે એ વાત કરી છે કે જે જ્ઞાની છે અને પોતાનો પૂર્વ ભવનો નથી જાણતો એને અમે સમ્યજ્ઞાન કહેતા પણ નથી, એવી વાત એક ઠેકાણ લખી છે. હું મનસુખ રામ સુરરામ ત્રિપાઠીને પત્ર એક લેખું છે, કેમ કે એ સંપૂર્ણ એને જાતિ સુનું જ્ઞાન ભલે નથી, પણ એને આભાસ આવી જાય કે હું પૂર્વમાં આ હતો, સામાન્ય ખ્યાલ આવી જાય. તો અહીં ભૂત ભવિષ્ય વર્તમાનનું ત્રણેયનું જ્ઞાની ત્રણેય કાળને જાણે છે, કેવળ જ્ઞાની પૂર્ણ રૂપે જાણે છે, આ અંશ રૂપે જાણે છે, એ વાત અહીંયા કરી છે. ભાવાર્થ, જે વસ્તુના સ્વરૂપને ન્યૂનતા અધિકતા વિપરીતતા અને સંદેહ રહી જેમ છે તેમ જાણે છે તે ગણધરો સુટકુરબળીઓ સમ્યક જ્ઞાન કહે છે. અર્થાત જે વસ્તુ સ્વરૂપને સંદેહ રહિત વિપર્ય અનવધ્યાસાય રહિત જેમ છે તેમ જાણે તેને સમ્યક જ્ઞાન કહે છે. એટલે સંશય ન હોય, એને સંશયાત્મક ન હોય, એ તો જેમ છે તેમ, હવે એને નક્કી થયું છે કે એને કાંઈ ફરે નહીં. પણ જેને શાસ્ત્રનું જ્ઞાન તો હોય ઘણું, પણ આત્માનું જ્ઞાન ન હોય એટલે અવારનવાર સંશય ઉત્પન્ન થાય. પણ જેને આત્માનું જ્ઞાન થયું છે એને ન દ્રવ્ય સુખમાં સંશય ઉત્પન્ન થાય છે કે ન ભાવ સુખમાં સંશય ઉત્પન્ન થાય છે, કોઈ પણ પ્રકારનો. એટલા માટે કહ્યું કે નિશંકતા ઉત્પન્ન થાય છે, તો નિશંકતાથી નિર્ભયતા થાય છે, નિર્ભયતાથી નિશંગતા. બસન ચોપનમાં કહ્યું છે નિર્ભય નિશંક જ્ઞાન થઈ ગયું, હું આત્મા જ છું બસ. એવું જેને જ્ઞાન થઈ ગયું પછી જગતના કોઈ પદાર્થમાં એ પોતાપણું કરે જ નહીં, શક્ય જ નથી. અને કયો તો ન કરે, ક્યાંથી કરે, પોતે રાત પોતાનો અનુભવ કરી રહ્યા છે, પ્રતિ પડે પોતાની જાતને અનુભવી રહ્યા છે, એવા જ્ઞાની પરમા કઈ પોતાપણું કરે નહીં. તો અહીંયા એ વાત કરી, નિત્ય અનિત્ય સામાન્ય વિશેષ એવું વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થ જ્ઞાન, પ્રમાણ જ્ઞાન અને સમ્યક જ્ઞાન કહ્યું છે. તો આપણે એ વાત આની પહેલા જ કહી દીધી કે જે નહીનું જે પ્રમાણ હોય એવું યથાર્થ જ્ઞાનીને કરવું જોઈએ, તો જ એનું જ્ઞાન યથાર્થ કહેવાય, નહીં તો કહેવાય નહીં. હવે આ શ્લોકની ટીકામાં સમ્યક જ્ઞાનને ભાવસૂત જ્ઞાન, યથાભૂત અને જીવાદી સમસ્ત પદાર્થના સ્વરૂપને કેવળ જ્ઞાનવર્ત સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્યવાળું કહ્યું છે. ભાવશુદ્ધ જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને અભેદરૂપ ભાવશુદ્ધ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન હોવાથી તે પરથી અત્યંત વિરક્ત હોય છે, તેથી તે જ્ઞાની કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે, એમ સમયસર ભાષા 318માં ટીકામાં છે. તો કેવળ જ્ઞાનવત ચોથા પાંચમા ગુણસ્થાન વખતે જીવો પણ સમ્યક જ્ઞાની હોવાથી તેમને ભાવશુદ્ધ જ્ઞાન હોય છે, અને તે જ્ઞાન સકળ પદાર્થોને પ્રકાશવાને સમર્થ હોવાથી તેને કેવળ જ્ઞાનવત કહ્યું છે. આવું જ્ઞાન પોતા ત્રિકાળી ધ્રુવ સ્વભાવના આશ્રય વિના કોઈને પ્રગટી શકે નહીં. આવું જ્ઞાન પ્રગટે ક્યારે, જયારે પ્રત્યે પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એ સ્વભાવ તે જ હું છું એવો ભાવ સતત જેના જ્ઞાનમાં રહે એને સમ્યક દર્શન થાય છે. બાકી કાંઈ મારું નથી. ત્રિકાળ જે તત્વ નિત્ય, જે આત્મતત્વ નિત્ય અંશ છે ને, એ અંશમાં જ પોતા શ્રદ્ધાનો વિષય છે. એ શ્રદ્ધાનો વિષય નિત્ય આત્મા જ છે, બીજો કોઈ શ્રદ્ધાનો વિષય નથી. નવ તત્વ પણ શ્રદ્ધાનો વિષય નથી. નવ તત્વની શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા પણ વ્યવહાર શ્રદ્ધા છે, નિશ્ચય શ્રદ્ધા નથી. એટલે સમયસરની 13મી ગાથાની અંદર કહ્યું છે કે ભૂતાર્થ થી જાણે જીવ જીવ પાપ પુણ્ય આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ તે સમ્યક થશે. ભૂતાર્થ નહીં થી એટલે કે નિશ્ચય નહીં થી એટલે કે દ્રવ્યાર્થ નહીં થી આ નવે નવ જે તત્વો છે એમાંથી એક તત્વ કાઢી લેવું. કેમ કે આ તો બધી પર્યાય છે, પણ પર્યાય દ્રવ્ય વિના હોય કોઈ દાડો? દ્રવ્ય હોય તો જ પર્યાય હોય ને. દ્રવ્ય વિના તો એમાંથી પર્યાયને ગૌણ કરી દેવાની, ઉપેક્ષા કરી, અને એમાંથી એકમાત્ર ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ આ બધાની અંદર છે. સળંગ પાપમાં પણ છે, પુણ્યમાં પણ છે, સંવરમાં છે, નિદ્રામાં છે, મોક્ષમાં પણ છે ને. પર્યાય દ્રવ્ય વિના એકલી અધર ના હોય. દ્રવ્ય જ્યાં જ્યાં દ્રવ્ય હોય ત્યાં ત્યાં જ પર્યાય હોય. કેમ કે દ્રવ્ય ઉત્પાદ હોય ધ્રુવ વાળું છે, તો જે ધ્રુવ અંશ છે એનો એટલે કે હું નિત્ય જેવો આત્મા છું, એ સિવાય મારું કાંઈ નથી. એટલે મોક્ષના ઉપાયની અંદર, આત્મસિદ્ધિની અંદર આ એક વાત કરી હતી. શું કહ્યું કે ભાઈ આની શ્રદ્ધા કરવી પછી કે નહીં કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બસ આટલું હું છું. બાકી કઈ મારું નથી. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છે, કઈ અન્ય તે જરીએ અરે પરમાણુ માત્ર નથી ખરે. મારું એક પરમાણુ માત્ર પણ છે નહીં, તો હું માત્ર આટલું મારી પર્યાય પણ મારી નહીં. કેમ કે પર્યાય તો નાશવંત છે, તો નાશવંત તત્વ મારું હોઈ શકે નહીં. તો આ શ્રદ્ધા અપેક્ષાએ વાત થાય. અહીં તો ભિન્ન ભિન્ન અપેક્ષાએ વાતો થાય. જ્ઞાન અપેક્ષા જયારે વાત આત્મા કરવામાં આવે ત્યારે જ્ઞાન અપેક્ષા તો બેસ, કેમ જ્ઞાન તો બધું જાણે, પર્યાય નહીં જાણે ને, દ્રવ્ય નહીં, નિત્ય નહીં જાણે. તો અહીંયા શ્રદ્ધા અપેક્ષાએ વાત થઈ છે કે શ્રદ્ધા કોની, કે શ્રદ્ધાનો વિષય શું છે, કે શ્રદ્ધાનો વિષય આ છે, હું તો આ જ છું, બીજું કઈ નથી. બસ વારંવાર આ ચિંતન જેનું છે આવું 6 મહિના સુધી અખંડપણે રહે એને સમ્યક દર્શન થાય. એમાં આતરો ન પડવો જોઈએ. જાગૃત અવસ્થામાં સુઈ જાય ત્યારે આતરો પડે વાત જુદી છે, પણ સુઈ જાય સ્વપ્ન આના જ જોઈએ, પછી સ્વપ્નમાં આ જ આવે. તો 6 મહિના સુધી એટલે આચાર્ય ભગવાને કહ્યું છે, અમૃતચંદ્ર આચાર્ય કહ્યું છે સમયસરમાં કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું બહુ દુર્લભ નથી. તું તને ખોટી ભય લાગે છે, ક્યારે થાય ક્યારે થાય, બહુ એવું નથી. 6 મહિના સુધી હું આ આત્મતત્વ છું, બીજું કઈ જ નથી, એવો ભાવ અખંડ તું રાખ, તો તને સમ્યક દર્શન થશે. એનાથી ઓછો ટાઈમ પણ તને લાગશે, જેને સમ્યક દર્શન પ્રગટ પછી આ સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. સમ્યક દર્શન તો પેલા તો સમ્યક ખરેખર તો શું છે કે પેલા આત્મા જોવાય છે, દેખાય છે, અનુભવાય છે, એ અનુભવતા જ આ હું છું એવી શ્રદ્ધા એ સમય પણ એની થઈ જાય છે. તો સમ્યક દર્શન માટે આ એક જ રીત છે, બીજી કોઈ રીત નથી. એ પોતાનો જે ત્રિકાળ આત્મ તત્વમાં જ પોતા, કેમ કે શ્રદ્ધા ગુણ છે ને, આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે. શ્રદ્ધા ગુણનું કામ શું, ક્યાંક ને ક્યાંક પોતાપણું કરવું, કાં તો પરમા પોતાપણું કરવું ને કાં તો સોમાં. એટલે મિથ્યા દ્રષ્ટિ આખા જગતને પોતારૂપ કરે છે. આપણે એમ કે હું તો મારા છોકરામાં બાયડી મને આમંદ તેમજ પોતાપણું ના, એવું નથી. આખા જગતમાં પોતાપણું કરે છે. મિથ્યાત્વનો વિસ્તાર કેટલો છે, અનંત છે. કેટલા કર્મના પ્રકાર, કેટલા અનંત, તો મિથ્યા દ્રષ્ટિનો અભિપ્રાય પણ અનંત. તો આખા જગતની અંદર મિથ્યા દ્રષ્ટિ ફેલાયેલો છે એવું એવી એક પણ ચીજ નથી. એટલે કહ્યું કે જેને એક વસ્તુની ઈચ્છા છે પરદ્રવી, એને અનંત વસ્તુની ઈચ્છા છે. એક ઈચ્છામાં અનંત ઈચ્છા સમાયેલી છે. મિથ્યાત્વ દ્રષ્ટિને પરની ઈચ્છા છે, તો એને અનંત પર પદાર્થોની ઈચ્છા છે. એટલા માટે આખા જગતની અંદર મિથ્યા દ્રષ્ટિ ફેલાયેલો છે. એટલા માટે કૃપાળુદેવે વાત કરીને, હે પ્રભુ શું કહું, દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનું. તો કર્મના પ્રકાર અનંત છે, તો મિથ્યાત્વના પ્રકાર અનંત છે. તો અનંતથી હું ફેલાયેલો છું. પછી શું કહ્યું, નથી લઘુતા કે દીનતા, આખા જગતમાં ફેલાઈ ગયો તો લઘુ ક્યારે થાય, કે જયારે સમગ્ર ઇન્દ્રિયને જીતે ત્યારે લઘુ થાય. તે લઘુતાનો એવો અર્થ છે, લઘુ એટલે આખા જગતમાં ફેલાયેલો છે તો તેમાંથી સંકોચાતા સંકોચાતા સંકોચતા સંકોચતા સમગ્ર ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય આસક્તિ ન રહે ત્યારે લઘુ થયો. એટલે કે નથી લઘુતા કે દીનતા, શું કહું, પરમ સ્વરૂપ. તો આ જીવ ફેલાયેલો છે. આપણે એમ ઘાસ ખાવાની, એટલે બધાને અત્યારે ઘાસ ખાવાની ઈચ્છા પણ તારે અંદર કર્મ રૂપે પડી છે. જયારે તું ગધડો થાય ત્યારે ઘાસ ખાઈશ. એ કર્મ અંદર વર્તમાનમાં સત્તા રૂપે પડેલા જ છે, બધા પડેલા જ છે. એટલે ટૂંકમાં મિથ્યા દ્રષ્ટિ જીવને એક પરમાણુ, જેને એક પરમાણુમાં આસક્તિ છે અને અનંત પરમાણુમાં આસક્તિ છે, માટે આખા જગતમાં મિથ્યા દ્રષ્ટિ ફેલાયેલો છે. એ મિથ્યા દર્શન સંકોચ ક્યારે પામે, કે જયારે ઇન્દ્રિયના વિષયો એ બધા પર પદાર્થોમાંથી દ્રષ્ટિ હટી જાય અને હવે તો આત્મા પ્રત્યેની દ્રષ્ટિ જાય એવો એનો નિર્ણય થાય અને જગતમાં પ્રત્યેથી એને વૈરાગ આવે ત્યારે એ લઘુ થયો. તો નથી લઘુતા કે દિનતા, દિનતા અને પરમેશ્વર બુદ્ધિ કોનામાં, સદગુરુમાં, પરમેશ્વર બુદ્ધિને દિનતા કહેવામાં આવે છે. એ વાત અહીંયા કઈ છે, તો આ જ્ઞાન જે છે, તો આપણે તો એ વાત કરી હતી કે નવતત્વનું જ્ઞાન છે, પણ નવતત્વનું ભેદરૂપ જ્ઞાન કરવું પડશે. પાપ જાણવું પડે, પુણ્ય જાણવું પડે. પાપ પુણ્ય ન જાણીએ, પાપને પાપ ન જાણીએ તો આપણે પાપ કરીએ. તો પાપ પુણ્ય આદિ આપણે જાણવું પડશે. પછી શું કરવું પડશે કે નવે તત્વોમાં જે ધ્રુવ તત્વ છે, ત્રિકાળ તત્વ, આત્મા, હું એક આત્મા ધ્રુવ એ બધામાં હોય છે, એને તારવી લેવાનું. એ તારવી લઈ અને એમાં જ પોતાપણું કરવું. જો આ યથાર્થ જ્ઞાન નવે નવ તત્વનું નહીં હોય, જો પાપનું જ્ઞાન નહીં હોય, તો કે ભાઈ આ ઢોર છે એ તો બધા કે આપણે ખાવા માટે બનાવવા શીખીએ. ક્રિશ્ચિયાનિટીમાં એ પ્રમાણે કે આ બધા બનાવવા જ કોને માટે બનાવે, આપણે ખાવા માટે બનાવે, એમ એટલું ઊંધી માન્યતા થઈ જાય. વનસ્પતિને કાપો કરો ગમે, મનુષ્ય ક્યાં જીવત છે. તો એ બધું આપણે યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. તો આપણે પાપ પુણ્યનું પણ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ, સૌવંદિજ્ઞાનનું પણ ભેદરૂપ. આ બધું ભેદરૂપ જ્ઞાન છે. આ ભેદરૂપ જ્ઞાન અભેદ એવા આત્મતત્વનું જ્ઞાન કરાવવા માટે છે, માત્ર જાણવા માટે નથી, પણ એમાંથી પોતાનો આત્માને તારવી જીવ દ્રવ્ય જે છે એના ઉપર લક્ષ્ય રાખી અને પોતે તો આ જ છે એવું દ્રઢ થતા એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનની વિધિ આક એક જ છે કે આ બધું ભેદરૂપ બરાબર જાણવું. વિસ્તાર પેલા વિસ્તારથી જાણી લેવું જોઈએ, પછી એમાંથી એક તત્વ કાઢી લેવું. જેમ આપણે ભગવાનના અન્ય કેટલાય ગુણો છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ તપ, વીર્ય, અસ્તિત્વ, અસ્તિત્વ આદિ, હા, ઉત્પાત, વય, ધ્રુવ આદિ બધા ગુણો આપણે જાણી લીધા. પછી જયારે આપણે ભગવાન યાદ કરીએ ત્યારે આપણે તરત બધું યાદ આવી જાય. હા, એક માણસ છે એને આપણે જોઈએ તો એને જોતા જ ખબર પડે કે આ કોણ છે, આ છે, તેને ઓળખી લીધો ને કે ભાઈ આ ડાક્ટર છે ને, અહીંયા રહે છે ને, આ કામ કરે છે ને, પછી એટલી એટલી સંસ્થાની અંદર એ પ્રમુખ છે ને, આમ છે ને, તેમ છે ને, તરત આપણે ખ્યાલ આવી જાય છે. એમ પેલા આ બધો વિસ્તારથી ખ્યાલ લેવો પડે ને પછી એક આત્મામાં જ આપણે આ બધું બધા જ્ઞાનનું પ્રયોજન શું છે, એક આત્મજ્ઞાન કરવું તે પ્રયોજન છે. સમગ્ર સૂત્રનું પ્રયોજન શું છે, આ બધું જાણવાનું પ્રયોજન શું છે, પોતાના આત્માને જાણવું. અને જે ન જાણો તો સબ જાણો સો ફોગ, ને જાણો નિજ રૂપ કો સબ જાણો સો ફોગ. પોતાનું રૂપ જો જાણ્યું નથી તો જે કઈ જાણ્યું છે બધું અજ્ઞાન છે, બધું જૂઠ છે. તો એ નવ તત્વની માંથી પોતાના સ્વરૂપને તારવી લેવું, એટલે કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એ સિવાય એક બીજું કાંઈ મારું નહીં. જગતનું તો કાંઈ નહીં, શરીરનું તો કાંઈ નહીં, પણ પોતાની રાગદ્વેષાદી ભાવ થાય, શુભ ભાવ થાય, ભગવાનનું એ મારું નહીં, કાંઈ નહીં, હું તે ત્રિકાળ ધ્રુવ તત્વ. એવું વારંવાર ચિંતન અને વારંવાર એનો અભ્યાસ કરવાથી જીવ ધીરે 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 પોતાના સ્વરૂપ પ્રતિગતિ કરે છે. આમ મોઢું હતું, હવે એનું આમ મોઢું થયું, એને સન્મુખ થયો. જેમ જેમ આમ આવે છે ત્યારે પછી તમે નજીક આવો તે વખતે આપણને આધાર મળે. અને જયારે અત્યારે આધાર મેળવ્યો એટલે કે આત્મા નજીક આવે તો આત્માને કઈ સુગંધ તો આવે કે એમને એમ કઈ બગીચામાં નજીક ગયા હોય સુગંધ ના આવે. તો આત્માની જેમ જેમ આપણે નજીક જઈએ તેમ તેમ આત્માની સુગંધ આવે આપણને. તો આત્માની સુગંધ આવે અને એક વખત આ આધાર મળી જાય પછી આપણી વૃત્તિ ત્યાં ને ત્યાં જાય, બીજે ક્યાંય જાય નહીં. તો આધાર મેળવ્યા વિના જે કંઈ આપણો પુરુષાર્થ છે એ પુરુષાર્થ કેવો છે? કલ્પિત છે. આધાર મેળવે ત્યારથી સાચો પુરુષાર્થથી શરૂ થાય છે. એટલે યોગદર્શી સમુચ્યમાં આત દ્રષ્ટિનું વિવેચન કરતા પ્રથમ દ્રષ્ટિને પણ સમ્યક કહી, કેમ કે ત્યાં બૌદ્ધ સમ્યકનો અંશ પ્રગટે છે. વિવેચન છે. તો આ મિત્ર તારા બલા એ બધી સ્થિરા દ્રષ્ટિ છે. સ્થિરા દ્રષ્ટિ સમ્યક દર્શન થયું છે. પણ એની પહેલા આ પ્રમાણે એ બધું ભગત આટલો આટલો અંશ થાય છે ને આટલો પ્રગટે છે વિવેચન એમાં કર્યું છે. તો ટૂંકમાં આત્માની દ્રષ્ટિ આવીએ તો આત્માની સુગંધ આવે. એ સુગંધ આવે પછી તમને ત્યાંથી આ બાજુ જવાનું મન થાય નહીં. પછી તો ધીરે 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 એ પ્રમાણે ગતિ કરતા કરતા બગીચામાં જ પ્રવેશ થઈ જાય. એમ દૂરથી બગીચાની સુગંધ આવતી હોય તો આપણે બગીચા તરફ જઈએ કે આમ જોઈએ. ચોર હોય પાર બેઠો હોય તિજોરી જોઈ ગયો તો પછી એ રૂમમાં જ એનું ધ્યાન હોય, બીજે ક્યાંય એનું ધ્યાન જાય નહીં. ક્યાં જાય બીજે ધ્યાન? એને તો એક દસ રૂમ હોય તો એમાં બીજા રૂમમાં હું છે જોવા ને ભાઈ, એને તિજોરી પ્રત્યે જ એનું ધ્યાન છે. એમ આ સુગંધ આવ્યા પછી આપણું ધ્યાન એ તરફ જ જાય. તો આ જ્ઞાન એ ઉપયોગ ત્યાં વળ્યો અને એને પોતાનો આશો એ જાણ્યું. પછી એ જાણ્યું જયારે પૂર્ણરૂપ પોતાનું નિરૂપક જાણ્યું કે પછી એની દ્રઢ શ્રદ્ધા થઈ કે હું તો આ જ છું, બીજું કઈ નથી. તો આ સમ્યક જ્ઞાન, તો સમ્યક જ્ઞાન આ પ્રમાણે જાણે છે. પ્રયોજનભૂત જીવાદી તત્વોમાં સંશય વિપરીત અનધિવાસન થી જે જાણવું થાય તેનું નામ મિથ્યા જ્ઞાન છે. તો મિથ્યા દ્રષ્ટિ જે કંઈ જાણે છે એ બધું જૂઠ જાણે છે. એ વાત અહીં લખે છે કે જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને અને સ્ત્રીને માતા માને તેમ મિથ્યા દ્રષ્ટિમાં અન્યથા પણ જાણવું એટલે કે પોતાને પોતારૂપ જાણતો નથી એવું મિથ્યા દ્રષ્ટિપણું હોય જ. પરમા પોતાપણું કરે જ મિથ્યા દ્રષ્ટિ છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી પણ જાણે તો પણ એને નિશ્ચયરૂપ નિર્ધાર વડે શ્રદ્ધાપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થ જ્ઞાન કહેતા નથી. તે મિથ્યા દ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તો પણ તેના નિશ્ચયરૂપ નિર્ધારની શ્રદ્ધા સહિત જાણતો નથી, તેથી તેને સમ્ય જ્ઞાન કહેતા નથી. અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનો યથાર્થ પ્રયોજન સાધે છે તેને સમ્ય જ્ઞાન કહેવાતું નથી. એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ. જે કઈ મિથ્યા દ્રષ્ટિ જાણે બધું મિથ્યા છે. જે કઈ મિથ્યા દ્રષ્ટિનું ચારિત્ર છે બધું મિથ્યા છે. જપ તપ આદિ જે કઈ મિથ્યા દ્રષ્ટિના છે એ માત્ર સંસારના હેતુ થાય છે. એનું જ્ઞાન પણ સંસારનો હેતુ થાય છે. બહુ પુસ્તકનું જ્ઞાન હોય તો બાર વિવેચનની અંદર એનો ટાઈમ જાય પણ એનું જ્ઞાન સમ્યક મમ્યક થાય નહીં. તો અહીં સમ્યક જ્ઞાન કોને કે સ્વને પોતાના સ્વરૂપને જાણે એક જ જ્ઞાન એકમ જાણી સવય જાણી. સવય જે એકને જાણે છે આત્માને જાણે છે સર્વને યથાર્થ જાણે છે અને જે એકને જાણતો નથી એ કોઈને પણ જાણતો નથી. પોતાના આત્માને જે જાણતો નથી જગતના કોઈ પદાર્થને જાણતો નથી અને સર્વ જાણવાનું ફળ એક આત્મજ્ઞાન છે. અને જો સર્વ જાણ્યું અને આત્મજ્ઞાન ન થયું તો જે કંઈ જાણ્યું એ નિષ્ફળ છે. હવે એના હવે સમ્યક જ્ઞાન ના ભેદ કહે છે. ભેદ શું અહીંયા કહે છે કે શાસ્ત્રનું શાસ્ત્ર જે છે એના ભેદો એટલે પણ સમ્યક જ્ઞાનના ભેદો કહેવામાં આવે છે. દ્રવ્ય સ્ત્રોતના ભેદોને વિષય ભેદથી પ્રથમાનુયોગરૂપ ભેદનું પ્રવર્તન કરતા કહે છે. આને હવે આ શ્લોક 43માં કહ્યું. શું કહ્યું? કે પ્રથમાનુયોગમ આખ્યાનમ ચરિતમ પુરાણમ અપી પુણ્યમ બોધિ સમાધિ નિધાનમ બોધિત બોધ સમિચ્છિન. જૈન દર્શનની અંદર જે કંઈ શાસ્ત્ર છે એ શાસ્ત્રના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. જે કંઈ શાસ્ત્રો છે એના ચાર વિભાગ પાડવામાં છે. તો એમાં એક પ્રથમા અને એક ભાગ એવો છે એને પ્રથમાનું યોગ કહે છે. એટલે કે પ્રાથમિક જીવોને સમજાવવા માટે જે સારા પુરુષોના ચરિત્ર એટલે 63 સલાકા પુરુષ આપણે કહેવામાં આવ્યા છે એના ચરિત્રનું વર્ણન હોય પુરાણોની અંદર આ બધા વર્ણનો હોય છે. તો એને પ્રથમાન યોગ કહે છે. એ વાત અહીં કહે છે કે સમ્યક જ્ઞાન છે કે જેમાં પરમાર્થરૂપ વિષયનું વ્યાખ્યાન છે, એવા કોઈ પણ મહાપુરૂષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે, એવા જેમાં 63 સલાકા પુરૂષોની કથા આવે છે, એવા જેને સાંભળવાથી પુણ્ય ઉપજે છે, એવા અને જે બોધિ અને સમાધિ એ બંનેના વિષયનું નિદાન છે, એવા પ્રથમાન યોગને જાણવો. તો પ્રથમાન યોગની વ્યાખ્યા કરી. કેમ કે બહાર જીવ આવ્યો હોય એને કે હું દ્રવ્ય યોગની વાત કરું કે આ દ્રવ્ય છે, આમ પર્યાય છે, પર્યાય ન કરાતો હોય તો કે આ હું બધી માથા પડું, ઉઠીન થાય તેને, પણ એને તો સમજાવવા માટે વાર્તા કરવી પડે. પછી વાર્તાની અંદરથી વાર્તામાં તો શું કહે, એના વૈભવ બતાવે, બધું બતાવે, પછી પુણ્ય પાપ બતાવે કે જો આટલો વૈભવ આને મળ્યો તો પુણ્યનું ફળ છે, પાપનું. તો કથાનકોમાં પુણ્ય અને પાપનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, અને પછી એમાં બીજું સુવર્ણિજરાનું પણ વર્ણન કરવામાં આવે. તો પ્રથમાન યોગના જે શાસ્ત્રો છે, તો આપણે ત્યાં જે પુરાણો છે એ, પછી 63 સલાકા પુરુષ ચરિત્ર છે, હેમચંદ્રાચાર્ય રચેલું છે, આપણે કેટલાય પુરાણો છે. તો બધા પુરાણોની અંદર આ કથાનકો હોય છે, પણ કથાનકો શા માટે હોય છે કે પુણ્ય અને પાપનું પરિણામ ખાસ બતાવે, એટલે જીવ પાપથી બચીને પુણ્ય તરફ આવે, અને એમાં પણ બીજા અધિકારો પણ હોય, પણ મુખ્ય આ હોય. કથા ચરિત્ર અને પુરાણરૂપ ગ્રંથોને પ્રથમનો યોગ કહે છે. પરમાત્મા અને તેના સાધક પુરુષોનું જેમાં વર્ણન કથન હોય તેને વ્યાખ્યાન ગ્રંથો કહે છે. જેમાં કોઈ એક પુરુષને આશ્રિત વર્ણન હોય તેને ચરિત્ર ગ્રંથ કહે છે, અને જેમાં 63 સલાકા પુરુષોનું આશ્રિત વર્ણન હોય તેને પુરાણ ગ્રંથો કહે છે. તો આપણા પુરાણ ગ્રંથો, ચરિત્ર ગ્રંથો અને આખ્યાન ગ્રંથો આપણી પાસે છે. તો પ્રથમાનુયોગ શાસ્ત્રમાં શ્રવણ, ના શ્રવણ, પઠન, મનન અને ચિંતન આદિથી પુણ્ય, બોધિ એટલે રત્ન થઈ અને સમાધિની પ્રાપ્તિ થાય છે, કારણ કે તેઓ પુણ્યરૂપ તથા પુણ્યનું કારણ છે અને બોધિ તથા સમાધિનો ખજાનો છે. કેમ કે આ શાસ્ત્રો સાંભળવાથી એને પુણ્યનો બંધ પડે છે. કેમ કે આમાં સત્ય કથા છે ને, તો સત્ય કથા આપણે જેટલી સાંભળીએ એ સાંભળવાથી પણ આપણે પુણ્ય, કેમ કે ના સાંભળે તો હું કરત. આ સાંભળવા ના બેઠો એક કલાક આવ્યો સાંભળવા, એ ના આવ્યો તો શું કરત, પાપ. જગતના બધા કામો પાપવાળા હોય છે, પાપ જ કરો, બીજું શું કરો, આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, આ કરું, તે કરું. આજે આજે કે રજા છે, ચાલો ઘરો કરો, ઘર સાફ. શું કરશે રજા ના દિવસે, શું કરશે, કા કરો લોન્ડ્રી કરશે, કા તો બહાર, કા તો પછી બહાર નો આ શું તમારો યાદ બરાબર, ખ્યાલ બરાબર સાફ કરશે, એટલે ગાર્ડ ના ના એ પેલા બધા ના માથા કાપશે, શું કરશે એને કરતા 2 કલાક બે હતો, એટલું તો પાપો શું કરે, કરે કરે છે. ભલે જીવ કામ હોય તો થોડુંક તો અહીં રે, થોડુંક ત્યાં સાંભળે એટલો વખત અહીં રે ને, શું એટલે શું કરે, પાપ કરે કે બીજું કઈ કરે, શું કરે, એ કોઈ આથી જ છે વાત. તો આજે હરો અને આ લોકો એમ કે શાબાદ બે, એટલે રવિવાર છે, રવિવાર જગતના કોઈ કામ ન થાય, પણ ભગવાનનું ભજન જ થાય. તો ભગવાનનું ભજન નહીં, અહીંયા સંસારનું ભજન, રવિવારે વધારે વધારે પાપનું કામ, શનિ રવિવારે પાપનું કામ વધારે, કાંઈ નહીં તો પાર્ટી થાય બધા ભેરા કરીને, એમ પાછા દાડા પહેલાથી પછી 5-2-4 વસ્તુ બનાવી હોય તો 5 દિવસ પહેલાથી બનાવી ચાલુ કરી દીધી હોય, હા. તો છે એ વાત છે ને, આપણે કઈ થોડી હકીકતની વાત છે, શું કરે, 20 માણસ આવવાના છે તો 3 દિવસથી એને રાંધવાનું કામ ચાલુ કરે, તૈયારી કરે, આ બનાવ્યું, આજે આ બનાવ્યું, આજે આ બનાવ્યું, ને પછી એ વાસી પેલા ને ખવડાવે આવે એને, શું, અને એટલા કલાકી પોતાના ગાળે આવે, એટલા ગાળે પેલા તો આવે એટલે 1/2 કલાક પૂરું કરીને એની મહેનત બધા દિવસની પૂરી કરે, પછી કોઈક મકે સારું બને, એને તો બધા આવા કહેવાના જ, બહુ સારું ભલે થોડુંક ઓછું સારું હોય તોય, તો કહેવાના, ના રાજી રાજી, પણ આ પાપ કર્યું એનું શું, એ ઉકલ એ જયારે ઉદય આવશે તેથી કોણ ને આ એ બધા ખાઈ ગયા કોઈ થોડો ભોગવવા આવશે, ખાઈ ગયા એ ખાતી વખતે જેટલું આસક્તિ કરી એટલું એને પાપ બંધાય છે, પણ જેને બધા બોલાવ્યા અને આ બધી હિંસા કરી આ પાપ આપણા ઘર થી બે શાક તો ઓછામાં ઓછા જોઈએ,
ઘર નાનું દેખાય.
અમે કે જેવા તેવા થોડા છીએ, તો કે બે શાક તો જોઈએ, એકાદ કઠોળ તો જોઈએ, આમ જોઈએ. તો એ પાપ જે બધું કર્યું બધાને બોલાવ્યા, રવિવારે હું કરે માણસ એની વાત કરું છું કે રવિવારે પાપની ક્રિયા વધારે કરે, કાં તો હું કહે ઘર સાફ કરાવે, કાં તો બગીચો સાફ કરે, એટલે કાપે ખૂટે બધું એ કરે, ને પાછો કાં તો પાર્ટીમાં બોલાવે, એટલે શું કરે, 3 દિવસથી પહેલેથી રાંધવાનું ચાલુ કરે, 3 દિવસ પહેલેથી જ આ બનાવે, મારું ઘર જેવું તો પેલી 2 મીટર કે આપણે વધારે કરો. અરે પણ આજ આ બધા પાપ કરશે, એનો ઉદય આવશે ત્યારે એ કોઈ ભોગવવા આવશે નહીં, બધા ખાઈ જાય, એ કોઈ ભોગવવા આવશે, ભોગવવું પડશે તારે. હારું તો લગાડીશ, હારું કોક કહે કે બહુ સારું કર્યું, તો બધે બે શાક કર્યા, આ કર્યું, તે કર્યું, સારું કર્યું, તો પાપ કોને લાગે? એ ખાવા વાળા કેવા આવે છે કે તું 2 શાક કરજે કે 3 શાક કરજે, કેવા કોઈ એ તો કેતા નથી કે તું ભાઈ 2 શાક ને બિચારા ખાઈ લઈએ, તો એ કે સારું છે, સારું છે, કોઈ એમ નહીં કે ખાવા વાળો. તો આ તો પાપની વાત છે. તો રવિવારે શું આ લોકો બધા ક્રિશ્ચન હોય છે, રવિવારે બીજું કોઈ કામ એટલે કઈ ધંધો પાણી આવતા ના થાય, ભગવાનનું ભજન કરવાનું હોય, ત્યારે આપણે શનિ રવિવારે પાપની ક્રિયા વધારે ને વધારે, પાપની ક્રિયા ક્યારે થાય? શનિ રવિવારે. પણ એનો જવાબ આપવો પડશે, ત્યારે કોઈ પેલા ભાગ પેલા ખાવા વાળા આવ્યા છે, કોઈ ભાગ નહીં પડાવે એમાં, એમાં જયારે બગડું છે ઉપર નાખી દીધું, જડ્યું બનાવે, તો ભાઈ બધી જેમ છે વાત કહું છું, છે વાત કહું છું, કેમ કે આપણું જતી રહીએ, જરાક બરાબર નથી હોય બનાવી બીજું. પણ આ બધાના જવાબ આપવા પડશે ભાઈ, આ બધાના જવાબ આપવા પડશે, આ જીવે બધાના જવાબ આપવાના છે. બધા હા હારું હારું કર્યું, બધી બેન બહુ સારું કર્યું, તમે તો ઓહો હો, વિભૂતિ ની વાત ન થાય, વાત કે ન થાય, જમાડવામાં તો બહુ ઉદાર દિલ ની આમ, તો પછી કોઈ વાત થઈ ને પછી એમાં વિભૂતિ કે આ હા 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 બસ આટલો લાભ, આ લાભ બતાવું છું, કેટલો લાભ, એ કેટલી વખત એ દિવસ આખો દિવસ બહુ તો યાદ આવ્યું કે આખા દિવસ ને 3 દિવસ પછી તો ભૂલાઈ ગયો હોય,
એમાં જો જરાક દોષ બતાવ્યો
લાભ ગયો તો ગયો ના, તો પણ એને તો આટલો જ લાભ, કોક કે કહા વાત કહેવાય, બધું બહુ સરસ બનાવ્યું, બધું બહુ સારું ને, બસ એમાં એ રાજી, એને પેલું પાપ કર્યું, એનું હવે પાપ કર્યું છે એનું એ ભોગવવા કોણ આવશે? તો બધું વિવેક કરવાનો છે, વિવેક કરવાનો છે, આ વિવેક નહીં કરીએ તો ભોગવાનું આપણે આવશે, બીજા કોઈને ભોગવાનું આવતું નથી. બગીચો બનાવ્યો, આ બનાવ્યું, પછી પેલા માથા રોજ રવિવાર થાય માથા કાપવા માંડે, પેલા પેલું છે ને શું કહે એને, ટ્રીમિંગ, ટ્રીમિંગ કરે, હા ટ્રીમિંગ, ટ્રીમિંગ ની પાપ નહીં લાગતું, એમ લીલો ત્રી એટલે કાપણ એ કોઈ કોણ ભોગવશે, પણ એ મશીન બનાવ્યું છે તો એના કરતા આપણે અહીંયા જે કે છે ને ડ્રાય ડ્રાય ડેઝર્ટ એ રાખવો સારો, કે આપણે પાપ તો ઓછું કરીએ, હવે નાવા જોઈએ એક ડોલ પાણી, એનામાં સ્વિમિંગ પૂલ, પણ સ્વિમિંગ પૂલ માં પાપ કેટલું થાય એનો વિચાર કર્યો, કેટલું બધો, આ તો પાપ કરે છે, કારણ કે પૈસા છે, પૈસા $50 રોજ મહિના થાય છે, એમાં દવાઓ નાખવી, લીલફૂગ ન થવા દેવી, આ ન થવા દેવી, એને માટે હવે એટલું મોટું પાણી, હવે 2 ડોલ આપણે જોઈએ, 1 ડોલ પાણી નાવા માટે, એમાં 25,000 ડોલ પાણી હમાય પુલમાં, અને તમે અંદર ફરો એટલે પેલા જીવ તો હણાવાના જ છે, પાણીના જીવ તો હણાવાના જ છે, સૂક્ષ્મ છે હણાવાના જ છે, તો આ બધા પાપના ખરા સ્થાનો છે, બહુ આપણે વિવેક રાખવો જોઈએ, વિવેક ન રાખીએ, હા તો બરાબર છે, પૈસા છે, પુણ્યનો ઉદય છે એટલે આવ્યા જાય છે અને પાપ કરે જાય છે, એટલે હવે પછીની ગતિ ઢોસ હોય ક્યાંય થવાની નથી, તો ઢોરમાં ના જવું હોય તો આટલું તો જાળવવું પડે, પાપ તો પ્રથમાનુયોગની અંદર આ વાત કરવામાં આવી છે, શું પાપ અને પુણ્યની તે વાત કરી છે. તો આપણે લોકોના પાપની વાત નહીં, પણ અહીંયા જે પાપ આપણે કરી રહ્યા છીએ એની મેં વાત કરી કે વધારે વધારે કેવી રીતે પાપ લોકોને આપણે કેવી રીતે પાપ થાય છે. વ્યાજડો મૂલડો થોડો ને વ્યાજડો ઘણો. શો આનંદજી મહારાજ કહે છે કે ભાઈ મૂલ્ય થોડું અને વ્યાજ બહુ છે, એટલે કે કર્મ બાંધતા સમય તો અંતર્મૃત નો થાય છે, પણ એનો ઉદય આવે છે હજારો વર્ષો સુધી આવે, કરોડો વર્ષો સુધી એનો ઉદય ચાલુ ચાલુ રહીએ. 70 કરોડા કરોડી સાગરૂપ મોહની કર્મ બંધ પડે, પછી એનાથી ઓછો પડે ગમે કરે, પણ એ બંધ પાડતા ટાઈમ કેટલો લાગે? અંતર્મૃત. તો અંતર્મૃત ની અંદર તીવ્ર કસરત આપણે આટલું પાપ બાંધીએ છીએ, એટલે પાપ બાંધતા વાર નથી લાગતી, પણ એનો ચૂકવણી બહુ મોટી છે. થોડુંક આપણે આનંદ થઈ જાય, બહુ સારું તમે બેન બહુ સારું, પણ એ બધું પાછું જયારે ઉદય આવે ત્યારે ભોગવવું પડે. ત્યારે બધું કોને કહીએ? ભોગવવું પડે. એ આ વાત અહીંયા શાસ્ત્રમાં આ વાત કરી છે પ્રથમાન યોગની. જૈન મતમાં ઉપદેશ ચાર અનુયોગમાં આપ્યો છે, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ ચાર અનુયોગ છે. ત્યાં તીર્થંકર, ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા હોય તેને પ્રથમાનુયોગ. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, કર્મોનું અને ત્રિલોકનું જેમાં વર્ણન કર્યું છે તે કર્ણાનુયોગ. ગૃહસ્થ મુનિના ધર્મના આચરણ કરવાનું જે નિરૂપણ કર્યું હોય તે ચરણાનુયોગ, આપણે આચારાંગારી સૂત્ર છે ને એ, અને કર્ણાનુયોગમાં કર્મગ્રંથો બધા આવે. તથા છ દ્રવ્ય, સાત તત્વો અને સ્વપર ભેદ વિજ્ઞાન અધિકનું જેમાં નિરૂપણ કર્યું હોય તે દ્રવ્યાનું યોગ છે. પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ તથા મહાપુરુષની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય છે, કારણ કે જીવ સૂક્ષ્મ નિરૂપણ સમજતો નથી, દ્રવ્યની વાત ન પણ સમજે, પણ લૌકિક વાર્તાઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ પણ બરાબર લાગે છે. તો પ્રથમાનુયોગમાં પણ લૌકિક પ્રવૃત્તિ ચૂપ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં રાજાદિકની કથામાં પાપ છોડવાનું વા પુણ્યનું પોષણ છે, ત્યાં રાજાદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાં ત્યાંથી પાપને છોડી ધર્મ લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાની લાલચને વડે પણ તેને સાંચે સાંભળે તો પાછળથી પાપને બુરુ તથા ધર્મને ભલો ગણી ધર્મમાં રૂચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ પ્રથમાનું યોગ છે. વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય તેઓ, એટલે કે જ્ઞાની પુરુષોને, તેઓ આ અનુયોગ વાંચે સાંભળે તો તેમને ઉદાહરણરૂપ ભાસે છે. જેમ કે જીવ અનાદિ નિધન છે તથા શરીરાદિ સંયુક્ત પદાર્થથી એ જેમ જાણતો હતો, હવે પુરાણાદિકમાં પણ જીવના ભવાંતરનું નિરૂપણ કર્યું છે એ જાણવામાં ઉદાહરણરૂપ એને થાય છે. અને આની અંદર આપણે ત્યાં જે બધી કથાઓ છે ને એમાં ભવોનું વર્ણન બહુ આવે. તો ભવોનું વર્ણન એટલા માટે આ કરવામાં આવે છે કે આપણે નિત્ય છીએ અને અનેક ભવો આપણે લઈએ છીએ, એ નક્કી કરવા માટે આ બધું ભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ પ્રથમાન યોગની અંદર નું પ્રયોજન આ પ્રમાણે છે. વળી શુભ અથવા અશુભ સદુપયોગને જાણતો હતો, તેના ફળને જાણતો હતો, હવે પુરાણોમાં તે ઉપયોગની પ્રવૃત્તિ તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવા પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મ અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણો. હવે કર્ણાનુયોગની વાત કરે છે, શ્લોક 44 આવે છે, એમાં કહે છે કે લોકાલોક વિભક્તિ યુગ પરિવૃત્તે ચતુર્થ ગતિનામ ચ આદર્શમ ઇવ તથા મતિ ખયતી કર્ણાનુયોગમ. તેવી જ રીતે સમ્યક જ્ઞાન દર્પણની જેમ લોક અલોકના વિભાગના સ્વરૂપના યુગોના સ્વરૂપના તથા ચાર ગતિના સ્વરૂપના પ્રકાશક એવા કર્ણાનુયોગનું પણ જાણે છે. તો આ બીજો અનુયોગ આપણે છે એમાં આ વાત આવે છે. જેમ દર્પણમાં મુખાદી વસ્તુઓને જેમ છે તેમ બતાવે છે, તેમ જે શાસ્ત્ર પાંચ દ્રવ્યો એટલે કે જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ ને કાળે પંચાસ્તિક સમૂહરૂપ લોક અને તેનાથી વિપરીત સ્વરૂપવાળા શુદ્ધ અનંત અલોક વિભાગને ઉચ્ચપ્રણી અવપ્રસરણી કાળ परिवर्तन ने अने नरक आदि चार गति ना स्वरूप ने जेम छे तेम बतावे छे तेने करणयोग कहे छे। आ अनुयोग पण सम्यक ज्ञानो विषय अर्थात करणय नो योग लोक अलोक विभाग ने युग परिवर्तन ने चतुर्थ चतुर्थ गति ना स्वरूप ने यथावत जाणवा दर्पण समान छे एम शुद्ध सम्यक ज्ञान जाने छे। ज्ञानी जाने छे के आ शास्त्रो आ प्रमाण छे। करण एटले गति गणित। करण एटले गणित कार्य ना कारणरूप जे सूत्र तेनो जेमा अनुयोग अर्थात अधिकार हो तेने करणानुयोग कहे छे। आ अनुयोग में गणित वर्णन की मुख्यता छे। करणानुयोग में जीवोनी वा कर्मोनी विशेषता आ बधा कर्मो अने कर्मना फळो अने केवी रीते बंध थाय केवी रीते उदय थाय कोई दिवस उदय ना थाय संक्रमण केवी रीते थाय ए आदि दस प्रकार छे। लिद्धत्व आ निकाचित आदि बधा प्रकारो छे। ए बधाय प्रकारनु वर्णन कर्मग्रंथ में करवामां आव्युं छे तो एने करणानुयोग कहे छे। केम के केवी रीते बंधाय क्यां सुधी एनु फळ मळे फरी क्यारे आ वस्तु आवे एवं अनेक प्रकारनु एनु संक्रमण केवी रीते थाय शुं उत्कर्षण अपकर्षण संक्रमण उदय उदीरना कर्मनी आदि बातों आ करणानुयोग नी अंदर आवे छे। एटले ए कर्मनो ग्रंथ एटले के आपणे त्यां बे प्रकारना ग्रंथो छे एम जोवा जोईए तो एक तो एवो प्रकार छे के जे आत्मा ने नो जे त्रिकाल द्रव्य ध्रुव तत्व त्रिकाल नित्य द्रव्य एनु वर्णन एटले के जे आध्यात्मिक ग्रंथो छे एमां आत्मानु वर्णन विशेष होय शुद्ध आत्मानु वर्णन विशेष होय जेम के समयसार प्रवचन सार नियम सार ए बधा जे ग्रंथो छे एनी अंदर आनु विवेचन वधारे होय अने करणानुयोगना ग्रंथोमां पर्यायनु वर्णन वधारे होय। पर्याय छे ने पर्याय थई त्रण प्रकारने थाय का शुभ थाव अशुभ थाव के शुद्ध थाव तो ये पर्याय नु जो वर्णन छे तो पर्यार्थिक नहीं विषय नु वर्णन आ करणानुयोग में हो पर्याय पण जाणवी जोईए पाप जाणवू जोईए राग जाणवो जोईए छोड़वू छे एने पण आपणे जाणवू जोईए तो आप दु करणानुयोग में आवे कुण स्थान नु वर्णन आवे मार्गना स्थान नु वर्णन आवे गति नु वर्णन
चार गति नु वर्णन वगैरे बधु करणानुयोग में आवे। આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે। હવે હે પ્રભુ એ પદ બોલીએ અને તે પછીથી સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ।
પામર શું કરી શકું એવો નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી મરણ સુધી છે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ અચળ રૂપ આસક્તિ નહીં નહીં વિરહનો તાપ કથા અલભ તુજ પ્રેમની નહીં તેનો પરિતાપ ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દૃઢ ભાન સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશે સ્થાન થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર્મ સેવાને પ્રતિકૂળ જે ત્યાગ દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ કુછ વિયોગ સ્ફુરતો નથી વચન નયન યમુનાહી નહીં ઉદાસ અનભક્ત થી તેમ ગૃહાદિક માહી અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સંચય નાહી નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મ નિકાઈ તેમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ બતાવું શું કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીનાનાથ પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુ જી હાથ અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન ચરણ આશય વિના સાધન કર્યા અનેક પાર નતેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક बंधन समझो नहीं जा बंधन शूजा प्रभु प्रभु लय लागी नहीं पढ़ो न सतगुरु पाए दीठा नहीं निज दोष तो करिए कौन उपाय सकल जगत माहूं ए निश्चय आव्या विना साधन कर शेषु पड़ी पड़ी तुझ पद पंकजे परी परी मागूं भेज सद्गुरु संत स्वरूप तुझ ये दृढ़ता करी दे
सुसंत चली दिन रात रहे